તારીખ 26/10/1992 શ્રી સમયસર ગાથા 34 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 56
34 ગાથાની ટીકા આ ભગવાન જ્ઞાતાદ્ર આત્મા છે અન્ય પદાર્થનો ત્યાગ પંચેન્દ્રિયના વિષયોના વિષયોરૂપ પદાર્થ છે એનો ત્યાગ એ આખરમાં શું ચીજ છે આ પ્રશ્ન પૂછ્યો છે ત્યાગ ખરેખર શું વસ્તુ છે તો કહે છે કે આ ભગવાન આત્મજ્ઞાતા દ્રવ આત્મા છે તે અન્ય દ્રવ્યના સ્વભાવથી થતા જે અન્ય સમસ્ત પ્રભાવો તેને તેઓ પોતાના સ્વભાવ વડે નહીં વ્યાપ્ત હોવાથી પરપણે જાણીને ત્યાગે છે. ત્યાગે છે એટલા માટે કહ્યું કે એ સ્વપણે જાણતો હતો. એ ભાવ કઈ આત્મા નથી. જેટલા અન્ય દ્રવ્યના સ્વભાવથી એટલે કે અન્ય દ્રવ્યના નિમિત્તથી પ્રકૃતિ સ્વભાવ છે ને, ઉદયમાં પ્રકૃતિ સ્વભાવ છે એટલે એના નિમિત્તે જે સમસ્ત પ્રભાવો છે એ પ્રભાવો પોતાનું સ્વરૂપ નથી. સ્વરૂપ એટલા માટે નથી કે પોતાનું અસ્તિત્વ એમાં વ્યાપતું નથી. પોતાનું અસ્તિત્વ એમાં વ્યાપતું નથી, પોતાના સ્વભાવ વડે તે વ્યાપ્ત થતો નથી. જેમ કે આત્મા જ્ઞાન સ્વભાવ છે તો જ્ઞાન સ્વભાવ છે એ અન્ય ભાવમાં વિભાવ ભાવમાં ક્રોધાદી ને રાગાદી ભાવમાં વ્યાપતો નથી કે જે અન્ય ભાવો જેને અન્ય ભાવો કહેવામાં આવે છે અને એ અન્ય દ્રવ્યના નિમિત્તે ઉત્પન્ન થયેલા છે. એવા જે અન્ય ભાવો તેને પરભાવ જાણીને પરપણે જાણીને ત્યાગે છે. એનો સીધો અર્થ એ થયો કે જ્યાં સુધી રાગમાં પરપણું ન જણાય ત્યાં સુધી રાગમાં સ્વપણું અનાદિથી જાણવું ને માનવું થઈ રહ્યું છે. એ તો અનાદિથી થઈ, એની કોઈ નવી શરૂઆત નથી થઈ. અનાદિથી રાગાદી પરભાવો જીવની અવસ્થામાં છે, એ વિભાવ ભાવને સ્વપણે જાણે છે અને જ્યાં સુધી એને પરપણે ન જાણે ત્યાં સુધી ન તો રાગાદીનો ત્યાગ થાય. જો રાગનો ત્યાગ ન થાય તો રાગના વિષયભૂત પદાર્થોનો પણ ત્યાગ ન થાય. બધા સંપ્રદાયમાં ધાર્મિક સંપ્રદાયમાં બધા ગુજરાત સમજે ગુજરાત આપણે ભાઈ હિન્દી છે ને એટલે વિચાર આવી ગયો. જેટલા કોઈ ધાર્મિક સંપ્રદાયો છે એમાં ત્યાગનું મહત્વ ઘણું છે. ધર્મના ક્ષેત્રમાં ત્યાગનું મહત્વ ઘણું છે. દરેક ધર્મ ત્યાગને સ્વીકારે છે એટલા માટે કે સ્થૂળ બુદ્ધિમાં પણ એટલું સમજાય છે કે જે પંચેન્દ્રિયના વિષયો પ્રત્યેના અત્યાગના પરિણામ છે, ગ્રહણના જે પરિણામ છે એ પરિણામ સારા નથી. તે મલિન પરિણામ છે, દુઃખદાયી પરિણામ છે. એનાથી એ પદાર્થોને છોડી શકાતા નથી, એ પરિણામોને છોડી શકાતા નથી. તેથી એ પદાર્થોની ગ્રહણ કરવાની પ્રવૃત્તિનો પણ ત્યાગ થઈ શકતો નથી એટલે પદાર્થનો પણ ત્યાગ થઈ શકતો નથી. એટલે જો કોઈ એને છોડે તો એનું મહત્વ આંકવામાં આવે છે. સામાન્ય જન સમાજ એનો ત્યાગ નહીં કરી શકતા હોવાથી જો કોઈ એનો ત્યાગ કરે તો એનું મહત્વ ઘણું આંકવામાં આવે છે અને ધર્મ બુદ્ધિ એ એનો આદર કરવામાં આવે છે. ત્યારે આ ગાથામાં આચાર્ય મહારાજ એમ કે છે કે એ ત્યાગ શું ચીજ છે એ સમજવા જેવો વિષય છે કે અનાદિના જે રાગાદી પ્રભાવો છે એને પોતાનું સ્વરૂપ માનીને જીવ જ્યાં સુધી પરિણમે છે ત્યાં સુધી એને એ રાગના વિષયભૂત પદાર્થોનો ત્યાગ કર્યો હોય તો પણ એ ત્યાગ ખરેખર ત્યાગ તરીકે અમે સ્વીકારતા નથી, અથવા જિનેન્દ્ર દેવે એને સ્વીકાર કર્યો નથી, એનો ત્યાગ તરીકેનો સ્વીકાર નથી કર્યો. પહેલા એમ થવું જોઈએ કે સ્વભાવના સ્વીકારમાં પરભાવોને પરણે જાણીને એનું પરપણું જાણવું એ એનો ત્યાગ છે. પરભાવોમાં પરપણું જાણવું તે તેનો ત્યાગ છે. અથવા અધ્યાસથી સ્વપણું જે થાય છે એ અધ્યાસની નિવૃત્તિ થવી એટલે અધ્યાસનો ત્યાગ થવો તેને શ્રીજી ત્યાગ કહે છે. આ શ્રીમદજી એવું કહ્યું છે રાગાદી પ્રભાવોમાં સ્વપણાનો અધ્યાસ. પછી રાગાદી પ્રભાવોમાં સ્વપણાનો અધ્યાસ હોવાને લીધે એ રાગાદીના વિષયભૂત પદાર્થોમાં પણ સ્વપણાનો અધ્યાસ છે. જેમ કે દેહ પ્રત્યે રાગ છે તો દેહમાં મમત્વ છે, કુટુંબ પ્રત્યે રાગ છે તો કુટુંબમાં મમત્વ છે, મકાન પ્રત્યે રાગ છે તો મકાનમાં મમત્વ છે, જેટલા જેટલા ઉદયમાં પોતાપણું ભાસે છે એ બધામાં મમત્વ ઉત્પન્ન થઈ જાય છે. કેમ કે એ રાગમાં મમત્વ છે, માટે રાગનું મમત્વ તૂટે તો પદાર્થનું મમત્વ આપોઆપ તૂટે. શું? કેમ કે એ તો ક્યુમાં ઉભેલો, બીજો પદાર્થ તો ક્યુમાં ઉભો છે, એની પાછળ ઉભો છે, રાગની પાછળ રાગનો વિષય ઉભો છે. રાગ તૂટે તો રાગના વિષયને છોડવાની જરૂર નથી, એ તો ક્યુ કપાઈ ગઈ, ત્યાંથી લાઈન કપાઈ ગઈ, એની આપોઆપ એની પરિશ્રમ બચી જાય છે. એટલા માટે ચતુર્થ ગુણ સ્થાનમાં અવિરત સમ્યક દ્રષ્ટિ પૂર્વ પ્રારબ્ધના યોગમાં હોય તો પણ એને રાગને પરપણે જાણ્યો છે, માટે તે ત્યાગી છે. શું છે? અને દ્રવલિંગી મુનિએ પંચેન્દ્રિયના વિષયનો ત્યાગ કર્યો હોવા છતાં પણ તે અત્યાગી છે. કેમ કે એ શુભ રાગમાં જ જેના ફળમાં પંચેન્દ્રિયના વિષયો મળવાના છે. પંચેન્દ્રિયના વિષયનું કારણ તો શુભ રાગ છે, એની પ્રાપ્તિનું કારણ તો એ શુભ રાગમાં જેનું મમત્વ વર્તે છે એને કઈ ત્યાગ્યું નથી એમ કહી દીધું, એને સંસાર તત્વ કીધું. કાલે તો એ ગાથા ચાલી, પ્રવચન સાર 172, પ્રવચન સાર 272 હતી. એ સંસાર તત્વ છે એમ કહ્યું. આટલો બધો ત્યાગ કર્યો તો કે કર્યો જ નથી ને એમ કહે છે, ભગવાન ના પાડે છે. જિનેન્દ્રદેવ જગતના લોકો ભલે સ્વીકારે, જગત એને ત્યાગી તરીકે સ્વીકારશે, ભગવાન ની સ્વીકારે, ભગવાનના મતની બહાર છે. શું કીધું? ભગવાનના મત. અન્ય દ્રવ્ય અને અન્ય ભાવનો આ જીવ કરતા છે, એવું એકત્વપણું ને કરતાપણું જ્યાં સુધી છે ત્યાં એ જીવ મત ની બહાર છે. એ ભગવાન જિનેન્દ્ર નો મત નથી, અભિપ્રાય નથી. એટલે ત્યાગ ના વિષય માં અહીંયા સ્પષ્ટીકરણ છે. તમે લાઈન માં જતા હોય તો તમે આગળ જાવ તો એમ કે ભાઈ આમ ક્યાં તમે કરો, લાઈન માં આવો બધા, પાછળ આવ્યા છો. એમ તમામ જગત ના પર પદાર્થો ની લાઈન લાગેલી છે, રાગ ની પાછળ લાગેલી છે, આખી વણઝાર ઉભી છે. એ આખી વણઝાર ને સાફ કરવી હોય તો રાગ ને સાફ કરે, વણઝાર સાફ થઈ ગઈ, જાઓ બધી પાછી મળી જાય. કેમ કે પર પદાર્થો તો કહેતા નથી કે તું મને ગ્રહણ કર, પર પદાર્થો તો કહેતા નથી કે તું મને ગ્રહણ કર. રાગ તો તારી અવસ્થામાં તે ઉભો કરેલો છે, તે ઉભો કરેલો છે, તારું સ્વરૂપ નથી છતાં તારું સ્વરૂપ માનીને એકત્વ કરે છે. એટલે અહીંયા આચાર્ય મહારાજ કહે છે કે આ આત્મા તો ભગવાન જ્ઞાતા દરેક છે. પર પદાર્થ પર કર્યો છે, પણ રાગ પર છે એમ નિર્ણય કર્યો છે. ઠીક વાત છે, ચોખ્ખું કરાવવું છે, શાસ્ત્ર ના આધારે નિર્ણય કર્યો છે. શ્રી ગુરુ શું કહે છે, અમૃતચંદ્રાચાર્ય દેવ, કે આ ભગવાન આત્મા જ્ઞાતા દ્રવ છે એના આધારે નિર્ણય કરે, શાસ્ત્ર ના આધારે નહીં. શાસ્ત્ર એટલે મારું વચન એમ કે છે, મારા વચન ના આધારે નહીં, કેમ કે એ તારા માટે ઉછી ની વાત છે. તારા આત્મા ના આધારે નક્કી કર, મારા વચન ના, મારું કીધું આજે માને છે, કાલ ના પાડીશ કે હું તમારું કીધું નહીં માનો, બને છે કે નથી બનતું. આજે શ્રી ગુરુ ને એમ કહે છે કે હું તમારું કીધું માનીશ, કાલે એ પાછું ના પાડશે કે હું તમારું કીધું, એ વાત નહીં માનું, ઓલી માનીશ પણ આ નહીં માનું એમ કે છે. ઠીક દશા એ થવાની તારા, એટલે એ શ્રી ગુરુ કે છે કે તું તારા આત્મા ના આધારે માન, તું જ્ઞાતા દ્રવ છો, અને જ્ઞાતા દ્રવ હોવાથી તું રાગાદી નથી, કેમ કે બે પરસ્પર વિરુદ્ધ ભાવ છે. રાગ હોય તે જ્ઞાન ન હોય, ને જ્ઞાન હોય તે રાગ ન હોય. રાગ મટી જાય છે, અભાવ થાય છે, તારો ક્યાં અભાવ થાય છે? રાગ નો અભાવ થાય છે, તારા આત્મા નો અભાવ થાય છે કે નહી? જેના પ્રત્યે રાગ હોય એના પ્રત્યે દ્વેષ થાય છે, એ રાગ મટી ગયો, અભાવ થયો, તારા આત્મા નો અભાવ થયો કે નહી? ન થયો, માટે તું રાગ નથી એ વાત નક્કી છે. વળી રાગ મલિન છે, દુઃખદાયી છે, અને ભગવાન જ્ઞાતા દ્રવ તો પવિત્ર છે, નિરાકુર સ્વભાવી છે. તને આવો સ્વીકાર કરવામાં કઈ વાંધો હોવાની કારણ પણ રહેતો નથી. આ વાતનો વિરોધ કરવાનું તારે કોઈ કારણ નથી, કેમ કે તને સુખ અને પવિત્ર સ્વરૂપે સ્વીકારવામાં આવે છે, કહેવામાં આવે છે કે તું સ્વીકાર, તો એ સ્વીકારવામાં કોઈ બાધા આવે એવી વાત નથી. એટલે કહેશે કે આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય છે. જો પ્રતિપાદન કેવું સરસ છે, આત્માને સ્થાપીને રાગ, રાગ થી ભિન્ન પણ સ્થાપવું છે. એકલો ત્યાગ નથી લેવો, રાગ નો ત્યાગ કે પરદ્રવ્ય નો ત્યાગ, એમ એકલો ત્યાગ નથી લેવો. આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય છે એના ગ્રહણમાં, એના સ્વીકારમાં ઓલો પર છે, અને એ પર છે માટે ત્યાગ, એને ત્યાગવાનો પ્રશ્ન રહેતો નથી, કેમ કે એ પર જ છે, એ પર છે જ એનો ત્યાગ છે. પરપણું જાણવું તે તેનો ત્યાગ છે, રાગ નું પરપણું જાણવું તે તેનો ત્યાગ છે, અને એ સ્વનું સ્વપણું જાણ્યા વિના એનું પરનું પરપણું જાણતું નથી. કેમ કે જ્યાં સુધી રાગ જ્ઞાન સ્વપણે નથી જણાતું, ત્યાં સુધી અનાદિથી રાગમાં સ્વપણું છૂટતું જ નથી. આંગળી સીધી છે એ વળે તો સીધી પણ ઉમટે, અને વળેલી છે તો સીધી થાય તો વળેલા પણ ઉમટે, કેમ કે અવસ્થાંતર જ છે. સ્વપણું અવસ્થાંતર પામે છે, તો સ્વપણું જ્યાં સુધી રાગમાં છે ત્યાં જ્ઞાનમાં કેવી રીતે આવે, અને જ્ઞાનમાં થાય તો રાગમાં કેવી રીતે રહે? કારણ કે સ્વપણું અવસ્થાંતર પામે છે અહીંયા, તો તે સ્વપણું ભૂલથી કર્યું છે અનાદિથી રાગમાં, પછી રાગના વિષયોમાં આપોઆપ થઈ જાય છે, કરવાની જરૂર નથી પડતી, શીખડાવવું પડતું નથી. હવે જો જ્ઞાનમાં સ્વપણું આવ્યું, આપોઆપ રાગમાં સ્વપણું રહે જ નહીં, બે જગ્યાએ રહી શકે એવી પરિસ્થિતિ નથી. રાગના વિષયમાં પછી સ્વપણું કે રસ રહેશે નહીં. કેમ કે રાગ અને જ્ઞાન સર્વ કાળે ઉપલબ્ધ છે, અને ભેદ જ્ઞાન પ્રયોગ નો વિષય છે. ભેદ જ્ઞાન તો પ્રયોગ નો વિષય છે, તો પ્રયોગ માટે એના સાધનો જે રાગ ને જ્ઞાન છે એ એક સમય પણ ગોતવા જવા પડે, શોધવા જવા પડે, તો પ્રયોગ કરવામાં કોઈ વખત પ્રયોગ કરવો હોય તો ન થાય એ પરિસ્થિતિ આવીને ઉભી રહે. એટલે કોઈ પણ સમયે જીવને ભેદ જ્ઞાન નો પ્રયોગ કરવો હોય તો રાગ ને જ્ઞાન ઉપલબ્ધ જ છે એની અવસ્થામાં, ક્યાંય એને બીજે જવું પડે એવું નથી. પર પદાર્થ નો ત્યાગ કરવામાં તો પર પદાર્થ હોય ન હોય એ બધો સવાલ ઉભો થાય. કે જેને પર પદાર્થ નો યોગ નથી એને ત્યાગ કરવાનો ક્યાં પ્રશ્ન રહ્યો? કે એને તો કોઈ યોગ જ નથી, કેવા કેટલાક પદાર્થો નો કેટલાક ને યોગ નથી. ભિખારી એમ કે મેં પૈસા નો ત્યાગ કર્યો છે એનો શું અર્થ છે? એને પૈસા છે જ નહીં એની પાસે, એ જાતનો ઉદય નથી એની પાસે, એ કેવી રીતે ત્યાગ કરે એનો? પણ રાગ નો ત્યાગ કર્યો છે એમ કે છે, રાગ એની પાસે છે. કોઈ જીવ રાગ વગર નો સંસારી જીવ નથી. તિર્યન એમ કે મેં કપડા નો ત્યાગ કર્યો છે, અમે કપડા પહેરતા જ નથી, આ જન્મ જન્મથી નથી પહેરતા, લ્યો અમે તો દિગંબર જ રહીએ છીએ, માટે એનો ત્યાગ ગણવો કઈ? સંયોગ નો અભાવ તે ત્યાગી અહીંયા વિષય જ નથી. સંયોગ નો ત્યાગ ને સંયોગ નો અભાવ એને ત્યાગ ગણવો એ વિષય જ નથી જૈન દર્શન માં. એને એ ભેદ જ્ઞાન કેવી રીતે કરે? એટલે ભેદ જ્ઞાન કરવાનું છે એ રાગ થી શરૂઆત કરવાની છે, ભેદ જ્ઞાન ના પ્રયોગ ની. સમજવામાં એવો વિષય છે કે ક્ષોભ સમમાં પહેલા સ્થૂળ વિષય સમજાવવામાં આવે છે, પછી સૂક્ષ્મ વિષય સમજાવવામાં આવે છે. તો એમ કે જો ભાઈ પર પદાર્થ છે એમાં તારું અસ્તિત્વ નથી, પર પદાર્થ છે જળ છે, તું ચૈતન્ય છો માટે એનાથી તું ભિન્ન છો એવું જ્ઞાન કર. પછી રાગાદી ભાવ છે એ ચૈતન્યના આભાસ જેવા છે પણ ખરેખર ચૈતન્ય નથી, કેમ કે તારું એ મૂળ સ્વરૂપ નથી, માટે એનાથી તું ભિન્નતા જાણ. એમ પછી એને સૂક્ષ્મ વિષયમાં લઈ જાય સ્થૂળ માંથી, પણ એ સમજાવવાના કાળમાં. જયારે સમજવામાં આવ્યું કે મૂળ સ્વરૂપ થી ભિન્ન કેટલી વસ્તુ છે, બાહ્ય કેટલી વસ્તુ છે, અને એ મૂળ સ્વરૂપ થી જેટલી વસ્તુ બાહ્ય હોય, પછી ભલે એક સમય ની શુદ્ધ પર્યાય હોય, પણ એ બાહ્ય છે માટે એમાં પોતાપણું કરવા જેવું નથી, એમ પેલા સ્થૂળ વિષય સમજાવી, સૂક્ષ્મ વિષય સમજાવી, અતિ સૂક્ષ્મ વિષય સમજાવે. પ્રયોગ કરવો હોય તો પ્રયોગ ક્યાંથી થાય છે એ બીજો વિષય છે પાછો, કે એમાં રાગ થી શરૂઆત કરવી. આ વાત સમજ્યા પછી રાગ થી ભેદ જ્ઞાન કરવાની શરૂઆત કરવી. 17-18 ગાથામાં શું કીધું? અનેક પ્રકારના ભાવોથી મિશ્રપણું છે, અનેક પદાર્થના પ્રકારના પદાર્થોથી મિશ્રપણું ન લીધું, ભાવોથી મિશ્રપણું છે, ત્યાં ભેદ જ્ઞાનની પ્રવીણતા કરવી, પ્રયોગ કરવો, ત્યાં ભાવનો વિષય લીધો. એવી જ રીતે 181-82 સમર અધિકારમાં પણ ક્રોધાદી ભાવોનો વિષય લીધો. 70-71 કરતા કર્મમાં પણ ક્રોધાદી ભાવોનો વિષય લે છે. હેતુ છે એની પાછળ કે પ્રયોગ આ ક્રમ થી શરૂ કરવાનો છે. પ્રયોગ છે એ આ ક્રમ થી શરૂ કરવાનો છે એમ કહેવાનો અભિપ્રાય છે. આ ભગવાન જ્ઞાતા દ્રવ તે આત્મા છે, તે અન્ય દ્રવ્યના સ્વભાવથી થતા અન્ય સમસ્ત ભાર પ્રભાવોને તેઓ પોતાના સ્વભાવ વડે નહીં વ્યાપ્ત હોવાથી, જો અહીંયા સ્વભાવ લીધો છો, જ્ઞાનની પર્યાય નથી લીધી, સ્વભાવ લીધો છે. જ્ઞાનની પર્યાયમાં પ્રતિબિંબિત થાય છે પણ આવતા નથી, પણ એ વિશેષ જે જ્ઞાન છે, જ્ઞેયાકાર જ્ઞાન છે, એમાં પ્રતિબિંબ છે. જે જ્ઞાન સામાન્ય છે, જે સ્વભાવ સદ્રશ છે, એમાં તો પ્રતિબિંબ પણ નથી, સ્વભાવથી વ્યાપ્ત નથી એમ કહો, ઓલામાં તો ભ્રાંતિ થાય છે. જ્ઞાનમાં જ્ઞેય પ્રતિબિંબિત થાય છે ત્યારે ભ્રાંતિ થાય છે જીવને, કે મારામાં આવ્યા, ઠંડી મને લાગી, મને અસાતા લાગી, મને કડવું મીઠું લાગ્યું, એ જ્ઞેયાકાર જ્ઞાનમાં ભ્રાંતિ થાય છે. પણ સામાન્ય જ્ઞાનમાં તો ભ્રાંતિનો અવકાશ નથી, એવું જ્ઞાન સામાન્ય છે. સ્વભાવ એમાં વ્યાપતો નથી, સ્વભાવમાં કઈ વ્યાપતો નથી. વ્યાપ્યું હોવાની ભ્રાંતિ થાય છે, જ્ઞાન વિશેષ ની મર્યાદામાં પૂરું થાય છે. જુઓ, એટલે અહીંયા સ્વભાવ શબ્દ લીધો છે. તેઓ પોતાના સ્વભાવ વડે નહીં વ્યાપ્ત હોવાથી પરપણે જાણે છે અને ત્યાગે છે. તેથી જે પહેલા જાણે છે તે જ પછી ત્યાગે છે. એટલે જે આવું ન જાણે એને ત્યાગ હોય જ નહીં એમ કહેવું છે. જ્ઞાન પૂર્વક જ ત્યાગ હોય, જ્ઞાન વિનાનો ત્યાગ હોય શકે નહીં. જો કે ત્યાગના ક્રિયાકાંડમાં આવેલા જીવો એમ કહે છે, અમારે એક વેપારી હતા, આપ ખ્યાલ હોય કે આ જૈન દર્શનના તત્વજ્ઞાનનો અભ્યાસ છે ને, બધું જ્ઞાન કરીને સરવાળે ત્યાગ કરવાનો કે નહીં, સીધો પ્રશ્ન એ કરે. ગમે તેટલું જ્ઞાન કરો પણ પછી તો ત્યાગ જ કરવાનો કે નહીં, તો પહેલેથી કરવો શું ખોટો છે? છેવટે તો તમારે અમારી ઠેકાણે અમારી જગ્યાએ જ આવવાનું છે ને, તો પહેલેથી આવી જાવ ને ભાઈ સાહેબ. નવલભાઈ ક્રિયામાં બરાબર જ્ઞાન ન કરીએ આપણે ત્યાગ કરી નાખીએ પછી શું? જ્ઞાન નું ફળ તો આવ્યું, જ્ઞાન છે ફળ વીરતી, આપણે વીરતીમાં તો આવી ગયા. ખોટી વાત છે. જ્ઞાન પૂર્વક ત્યાગ થાય, જ્ઞાન વિના કદી ત્યાગ. પણ એ વિષય, એ કાયદો, એ કાનૂન, જીનેશ્વર દેવ નો એ મૂળ કાયદો એ ચૂકી ગયા, ભૂલી ગયા, એટલે પછી ઘરનો કાયદો ઉભો કર્યો. અમે જો પેલા અમે આ કરીએ છીએ, અમારું બરાબર છે, અમે પણ જૈન છીએ, અમે પણ જૈન દીક્ષા લઈને બધો ત્યાગ કરીએ છીએ. ભગવાન ના પાડે છે, તું અમારા માર્ગમાં નથી, તું અમારા માર્ગમાં, જૈન માર્ગમાં નથી, તું કઈ અન્ય મતના માર્ગમાં આવી ગયો છો. એટલે જે પહેલા જાણે છે તે જ પછી ત્યાગે છે. જો કેટલું વજન છે, જો વાપરો છે, તે જ પછી ત્યાગે છે. જ્ઞાન વિના નો ત્યાગ હોય શકે નહી. બીજો તો કોઈ ત્યાગનાર નથી જાવ. પણ સાહેબ ત્યાગ્યું છે ને એને, તો કે પણ કોઈ નથી, અમારી નજરમાં કોઈ નથી જા. અમે ચોખ્ખું જોઈએ છીએ કે એને ત્યાગ કર્યો છે. એક એક મહિનાના ઉપવાસ કરે, આહાર નો ત્યાગ કર્યો કે ન કર્યો? જે પ્રાણ ટકાવવા માટેની ચીજ ગણાય, અન્ન ને પ્રાણ કીધા છે, એક ન્યાય તો કે નહીં? અરે પણ આટલો આહાર છોડી દે ને તમે એનો ત્યાગ ન માનો? તમારી જીદ છે આ તો, તમારી શું કે આવા અમારા ત્યાગ ને તમે ત્યાગ સ્વીકારતા નથી, તમારી જીદ છે આ. શું ત્યાગી તો જુઓ, અન્ન છોડી તો જુઓ, તમારે ઉપવાસ કરવો નથી, ખાલી વાતો કરવી છે, એમ કઈ ધર્મ થઈ જાય? ત્યાગ કરવો પડે. શું તમે જો હા, અને તમે દેખાય ને ના પાડો છો, આંધળો માણસ જોઈ શકે એવી વાત તમે દેખતા સ્વીકારતા નથી, આ તો તમારી વિપરીતતા કેટલી ગણવી, અડોડાઈ કેટલી ગણવી એમ કે. શું બહુ જેનું મહત્વ હોય એનું તમે કઈ મહત્વ ન રાખો તો એને તો ગુસ્સો આવી જાય. તમારી વાત સાંભળવી નથી એમ કે, તમારી વાત અમારે સાંભળવી નથી, અમારા ત્યાગ ને તમે સ્વીકારતા નથી, તમારી વાત સાંભળવી. ભાઈ તારે અમારી વાત નથી, આ તો જીનેશ્વર દેવ ની વાત છે, અમારી વાત નથી, આ તો જીનેન્દ્ર ભગવાન ની વાત છે. લડ્ડુ ખાના ઓર મોક્ષ મેં જાના હૈ, સોનગઢ વાલે કો તો લડ્ડુ ખાના ઓર મોક્ષ મેં જાના, એમ કે છે લોકો. ઠીક વાત છે. આપણામાંના કેટલાક મુમુક્ષુઓ પણ તીવ્ર રસથી પંચેન્દ્રિયના વિષયમાં પ્રવર્તા જોઈને અને પછી આવી તત્વજ્ઞાનની વાત કરતા જોઈને એ પરસ્પર વિરોધાભાસ સામાન્ય બુદ્ધિ વાળાને પણ સમજાય છે, અને આ તત્વજ્ઞાન અને એના નિરૂપણ કરનારાને ટીકાપાત્ર થવું પડે છે. માટે મુમુક્ષુએ પોતાના રસને ઘટાડવો જોઈએ, પોતાની ભૌતિક પ્રવૃત્તિને ઘટાડવી જોઈએ. આપણે એ વિચાર કરવા જેવી વાત છે, આપણા લોકોએ ત્યાં વિચાર કરવા જેવી વાત છે કે આપણી છાપ ખોટી નથી પડતી, આપણા શ્રી ગુરુઓની છાપ ને આપણા શાસ્ત્રોની છાપ ખોટી પડે છે, અને એના જવાબદાર આપણે થઈએ છીએ. માટે આપણું કોઈ વર્તન એવું નહીં હોવું જોઈએ કે જેથી બીજાને આપણા સિવાય ઓછા સમજતા હોય એને પણ આપણી ટીકા કરવાનો પ્રસંગ આવે, એવું કોઈ વર્તન નહીં કરવું. એ એમની ધર્મ કીર્તિ ઘટે છે, આપણા કારણે એમની ધર્મ કીર્તિ ઘટે છે. શું એવું નહીં થવું, એવી જવાબદારી છે આપણી. એમાં એવું છે કે કોઈ પણ ધર્મના સંપ્રદાયમાં બધાને સંપ્રદાય તો વધે ગમે છે, એટલે કોઈ ફી નથી રાખી, રાખી છે ગમે ત્યાં તમે જાઓ, કોઈ પણ મંદિરમાં જાઓ, કોઈ પણ મસ્જિદમાં જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ ફી નથી રાખે. અને તમે આવતા જતા થાવ એટલે એ સંપ્રદાય ના ગણાતા થાવ કે ભાઈ આ આની શ્રદ્ધા ને માન્યતા એ છે. પણ જગતમાં જ્યાં હાયર ડિગ્રી નો કોર્સ હોય છે ને ત્યાં એન્ટ્રન્સ એક્ઝામિનેશન હોય છે. આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ને એવી બધી જે મોટી આગળની ડિગ્રી હોય છે એમાં એન્ટ્રન્સ એક્ઝામિનેશન હોય છે. દાખલ થવા માટે તમારે પરીક્ષા આપવી પડે, અને એના માટે તમને 6 મહિના આપે કે ભાઈ 6 મહિના તમારે તૈયારી કરવી હોય કરી લ્યો, 6 મહિના પછી તમારી પરીક્ષા લેશું. એમાં પાસ થશો તો તમને ડિગ્રી કોર્સમાં ના વર્ગમાં બેસવા દેશું, તમારી ફી લેશું, નહીંતર તમારી ફી લઈને પણ અમે ભણાવશું નહીં. આ તો ફી એ વાત છે, આપણે કઈ એવું કરવાની જરૂર છે. ગુરુ તો ઠીક મુમુક્ષુ કહેવાને લાયક પણ પછી થવો જોઈએ, એવું કઈક રાખવું જોઈએ કે ભાઈ આ ગુરુ ના આ મુમુક્ષુ છે ઉભો રહે તો એમની માયા પ્રવેશ નહીં મળે. શું કેટલીક તારી સારા શિક્ષકો હોય છે ને, પ્રોફેસરો સારા, અમારા એક સગા પ્રોફેસર હતા મુંબઈની અંદર મિકેનિકલ એન્જિનિયરિંગમાં પોતે લેક્ચર આપતા હતા કોલેજમાં. તો એના વિદ્યા એને ટ્યુશન રાખવું હોય ને બધાનું જે ફી લઈને આવે એને ટ્યુશન બહુ મોટું 2,000-2,500 રૂપિયા લઈએ એક જણના ટ્યુશન, 1,000 રૂપિયામાં ટ્યુશન ફી લઈએ. પણ છતાં દરેક પૈસા આપે એનું ટ્યુશન રાખવાનું એમ નહીં, પહેલા એને એક્સરસાઇઝ આપે. આટલી એક્સરસાઇઝ કરીને તમે આવો, હું તમને પ્રાથમિક કેટલી એક્સરસાઇઝ આપું છું, પછી હું નક્કી કરીશ કે તમારું ટ્યુશન મારે રાખવું કે ન રાખવું. એને ધ્યાન જ લાગે મુંબઈમાં, અને એ સિલેક્ટેડ વિદ્યાર્થીઓને ટ્યુશન આપે, અને એના વિદ્યાર્થીઓ બધા ફર્સ્ટ ક્લાસ ને બધા આગળ ખૂબ આગળ આવે, એ પોતે એટલા હું તે હોશિયાર હતા, એ ગમે એને ટ્યુશન નહોતા આપતા. જ્ઞાનીઓ તો કરુણાવંત છે, જગતના સર્વ જીવો ઉપર એની કરુણા છે. બીજું પાત્રતાનો નિયમ એવો છે કે કોઈ પણ જીવ ગમે તેવો હોય તો પણ કોઈ પણ સેકન્ડે એ પોતે વળાંક લઈ લે છે, ટર્ન મારી દે છે, અને સીધો ઊંધો એમાંથી સોળો થવાનો થઈને ચાલવા માંડે છે. એવી એક કુદરતી પરિસ્થિતિ જોઈને અહીંયા એવી કોઈ પદ્ધતિ નથી, બધાને આવકારવામાં આવે, જે ગમે આવીને બેસે નહીં. સાંભળવામાં કોઈને એમ કે તું ઊભો થઈ જા, તારે સાંભળવાનું નથી આ વાત. આ વાત બહુ ઊંચી કોટીની આપણી જવાબદારી ઊભી થાય છે. જ્યારે શ્રી ગુરુ આટલા બધા ઉદાર છે કે કોઈ પણ પાપી પ્રાણીને ઉપદેશ આપવા માટે તૈયાર છે, ઉપદેશ લેનારો તૈયાર હોવો જોઈએ, તો ઉપદેશ લેનારે એનો લાભ લેવો જોઈએ, ઉદારતાનો ગેરલાભ લેવો જોઈએ, બરાબર છે? તો યોગ્યતા છે. તો સામાજિક પરિસ્થિતિ આપણી પણ સારી નથી, માટે થોડો વિચાર કરવા જેવો છે. પરિસ્થિતિ એટલા માટે ગુરુ શ્રી ગુરુ એ નથી ગોઠવી, એટલા માટે કે કોઈ પણ જીવ ગમે ત્યારે ટંટ મારી દે છે, એ છદ્મસ્થ નો વિષય નથી. એક જીવ ગમે તેવો વિપરીત હોય એ ગમે ત્યારે આ વિપરીત થઈ જાય. આ ગૌતમ સ્વામી, ભગવાન ગૌતમ સ્વામી નો બહુ મોટો દ્રષ્ટાંત છે. અન્ય મત ના ગુરુ હતા, ગ્રહિત મિથ્યા દર્શન માં હતા, વેદાંત માં ભગવાન ના સમૂહ શરણ માં આવ્યા ને પલટો માર્યો તો ભગવાન ને પેલા ગણ ધરી ત્યાં. ભગવાન ને રાજા ગણીએ તો મુખ્યમંત્રી એને એ થયા. એટલે આમાં બીજું કોઈ સિસ્ટમ ગોઠવવી એ કઈ મેળ બેસતો નથી. પોતાને આત્મ, પોતાને વિચારવું હોય તો એમ વિચારવું કે આ માર્ગમાં પ્રવેશ કરવા માટે હું ક્યારે યોગ્ય છું, એવું પોતાએ વિચારવું જરૂરી છે, આવશ્યક છે. અને એ અવશ્ય વિચારવું જોઈએ કે હું અહીંયા એકલા આત્મહિત માટે આવ્યો છું કે બીજું કઈ પણ મારે કારણ છે. આટલું એને અંતર તપાસી લેવું, પોતાનું હૃદય તપાસી લેવું કે એકાંત આત્મહિત ના કારણે આવ્યો છું કે કઈક બીજું પણ કારણ છે તારે. જો કઈક બીજું કારણ હોય તો તું અહીંયા પ્રવેશ ને પાત્ર નથી. જો આ ટૂંકી ને ટચ વાત, બહુ સંક્ષેપ ની વાત છે. પૂજી બેન શ્રી કે છે ને, જેને એક આત્મા જ જોઈએ છીએ અને આ જગત માંથી જેને બીજું કઈ જોતું નથી તે ખાસ પાત્ર છે. કેવો પાત્ર છે? તે ખાસ પાત્ર છે અને એના માટે કોઈ પ્રતિબંધ નથી. ગઈકાલે એને શું કર્યું હતું એવો કોઈ પ્રતિબંધ નથી. અરે ઘડીક પહેલા એને શું કર્યું હતું એ પ્રતિબંધ એના માટે નથી. આવો માર્ગ ઉદાર છે, ઉદાત ચિત્ત ચરિતય. અમૃતચંદ્રાચાર્ય કૃષ્ણમાં કહે છે કે ઉદાત ચિત્ત ચરિતય, આ ઉદાર ચિત્ત ના ચરિત્ર નો માર્ગ છે. કાલે જે માણસ તીર્થંકર દેવ નો જિનેન્દ્ર નો વિરોધ કરતો હોય, સૌ ભગવાન નો આપણા, એ જ માણસ એમ કે નહીં મારે હવે કઈ કરવું નથી, હું તો આત્મહિત કરવા માંગુ છું, મને બધું મંદિર અનકન્ડિશનલ સરેન્ડર થયો એ, સૌ તો એને માથે ઉપાડે. સાધર્મી એને માથે ઉપાડે. અરે વાહ, ધન્ય છે તને કે તે ગુલાટ મારી પાછો વળી ગયો, તને તો આજે માથે ઉપાડવો જોઈએ. કાલે અમે તારો વિરોધ કરતા હતા કે તું ખોટું કરે છે, આજે અમે તને માથે ઉપાડશું. આ એવો માર્ગ છે, ઉદાર માર્ગ છે. શું કે છે ચાલતા વિષયમાં કે એ ત્યાગ છે એ જ્ઞાન પૂર્વક ઉત્પન્ન થાય છે, સિવાય જ્ઞાન પૂર્વક ખરેખર ત્યાગ ઉત્પન્ન થતો નથી. જે કઈ ત્યાગ દેખાય તે ત્યાગ નો આભાસ માત્ર છે, એ સાચો ત્યાગ નથી. આજે ત્યાગ કરશે, કાલે એનો જ પાછો અત્યાગ કરીને સંસારમાં, ઘોર સંસારમાં પરિભ્રમણ કરશે. જેમ દીક્ષા અંગીકાર કરી ક્યાં જશે? સ્વર્ગમાં જશે. પછી ક્યાં જશે? કે સ્વર્ગમાં એટલા ભોગ ભોગમાં લપેટાઈ જશે એકેન્દ્રમાં. છ ઢાળામાં તો ચોખ્ખી વાત છે, દેવ એકેન્દ્રી ભયા, એટલે એનો ત્યાગ બરાબર નથી. એમ આત્મામાં નિશ્ચય કરીને પહેલો આ નિર્ણય કરવો, ત્યાગના સંબંધમાં પહેલો આ નિર્ણય કરવો. અને એ નિર્ણયમાં આ આત્મા ભગવાન જ્ઞાતા દ્રવ છે, એ પહેલી વાત છે. આ આત્મા ભગવાન જ્ઞાતા દ્રવ છે એ પહેલી વાત છે. એવો નિર્ણય કરીને પ્રત્યાખ્યાનના સમયે પછી તને વિકલ્પ આવે, પ્રત્યાખ્યાનનો તને વિકલ્પ આવે ત્યારે, પ્રત્યાખ્યાનના સમયે ત્યાગ કરવાનો વિકલ્પ આવે ત્યારે, પ્રત્યાખ્યાન કરવા યોગ્ય જે પરભાવ કોણ છે? પ્રત્યાખ્યાન કરવા યોગ્ય પરદ્રવ્ય નો લીધો અહીંયા પરભાવ, પરભાવનું પ્રત્યાખ્યાન પહેલા કર, પછી આખી વણઝાર વહી જશે તારી. જરૂર નથી તારે કોઈ પરિશ્રમ કરવો પડશે, તને રસદ નહી આવે ને. આત્મા એક પદાર્થ, જેનો જે પદાર્થનો ત્યાગ કરવો છે તે એક બીજો પદાર્થ, બે વચ્ચે અનુસંધાન કરનાર પુલ કોણ છે? રાગ છે. પુલ તોડી નાખો, પરદ્રવ્ય ઉપર જવાની જગ્યા જ ન રહી તારે. સાધન જ નથી પરદ્રવ્યને ગ્રહણ કરવાનું, રાગ જ પરદ્રવ્યને ગ્રહણ કરવાનું સાધન છે. એ સાધન તૂટી ગયું, પરદ્રવ્યને ગ્રહણ કેવી રીતે કરીશ રાગ વગર? પરદ્રવ્યનો ત્યાગ કરવાનો છૂટી જશે, આપોઆપ જ છૂટી જશે. એટલે આ લોકો નથી સમજતા એ ચરણાનુયોગના વિષયમાં દલીલ કરે છે કે જુઓ, પ્રત્યાખ્યાન કરીને દીક્ષા વખતે વસ્ત્રનો ત્યાગ કર્યો કરી, તમે દ્રવ્યાનુયોગ યોગ વાળા એમ કહો છો કે પરદ્રવ્યને ગ્રહણ કરી શકાય નહીં ને પરદ્રવ્યને છોડી શકાય નહીં, તો આ દીક્ષા વખતે પ્રત્યાખ્યાન લઈને વસ્ત્ર ત્યાગ કેમ કરાવવામાં આવે છે? કે ભાઈ, પેલા વસ્ત્ર સંબંધીનો રાગ એને તૂટ્યો છે, અને પછી એ બુદ્ધિપૂર્વક ગ્રહણ કર્યું તું માટે બુદ્ધિપૂર્વક એનો ત્યાગ કરે છે. પેલા નિશ્ચયથી એમાં પોતાપણું હતું, એ નિશ્ચય કરીને પરપણું જાણ્યું, હવે બુદ્ધિપૂર્વકના વિકલ્પ ઉત્પન્ન થતા હતા એ સ્વરૂપ સ્થિરતા વિતરાકતામાં એ બુદ્ધિપૂર્વકના વિકલ્પ છૂટી ગયા, તો પહેલો એનો એક વિકલ્પ આવે છે. હવે મારે આને ગ્રહણ કરવાનો વિકલ્પ ને રાગ સુધા પણ નહો મને. એમ સામે સામે જે સાધન ઉલટું હતું એનું સુલટું સાધન નો પ્રયોગ છે, તો બીજું કઈ નથી. શું એમ પ્રત્યાખ્યાન ના સમયે પ્રત્યાખ્યાન કરવા યોગ્ય જે પ્રભાવ, તેની ઉપાધિ માત્ર થી પ્રવૃત્તિનું ત્યાગના કર્તાપણાનું નામ હોવા છતાં પણ પરમાર્થ થી જોવામાં આવે તો પરભાવના કર્તાપણાનું નામ પોતાને નથી. શું કહે છે? ત્યાગ તો તું કરતો નથી, ત્યાગ કરવાનું નામે તને લાગુ પડતું નથી એમ કે છે. આવો નિશ્ચય તો કર કે આત્મા આવો છે જ્ઞાતા, કે એને ત્યાગ કરવાનું નામે લાગુ પડતું નથી. શું કહે છે? કે પ્રત્યાખ્યાન ના સમયે પ્રત્યાખ્યાન કરવા યોગ્ય જે પ્રભાવ, એટલે એને પ્રત્યાખ્યાન કર્યું એવી જે ઉપાધિ, એમ એવી ઉપાધિ લાગુ પડી, એને વિશેષણ લાગુ પડ્યું. ઉપાધિ એટલે વિશેષણ એવું લાગુ પડ્યું. જો એને આ પ્રભાવ ત્યાગ્યો, કોને કોણ પ્રવૃત્તિ એ રીતે કે જ્ઞાન, એના ત્યાગના કર્તાપણાનું એને નામ મળે છે, ઉપાધિ મળે છે, વિશેષણ મળે છે. પણ પરમાર્થી જોવામાં આવે તો, વાસ્તવિકપણે જોવામાં આવે તો પરભાવના ત્યાગ કર્તાપણાનું નામ પોતાને નથી. ખરેખર એને એનું નામ, એ ઉપાધિ એને લાગુ પડતી નથી. કેમ કે વસ્તુ ભિન્ન છે, વસ્તુ ભિન્ન છે. રાગ કે રાગનો વિષય જ્ઞાતા દ્રવ્યમાં ગ્રહણ થયો જ નથી, પછી છોડવાનો પ્રશ્ન ક્યાં ઉભો થાય છે? તો કે છોડ્યું તો ખરું, તો કે ભ્રાંતિ છૂટી, એનું નામ છૂટ્યું. મેં ગ્રહણ કર્યું, મારામાં આવ્યું પર પ્રવેશ ભાવ. દીપચંદજી એ અનુભવ પ્રકાશમાં એને શું કહ્યું? પર પ્રવેશ ભાવ, પોતે પરમાં પ્રવેશો વ્યાપ્યો છે એવી ભ્રાંતિ થઈ, કા પર મારામાં વ્યાપ્યું છે ને પ્રવેશ્યું છે એવી ભ્રાંતિ થઈ. એ ભ્રાંતિનો અભાવ થયો એટલે એને ત્યાગ થઈ ગયો એમ કહેવામાં આવે છે. એવી ઉપાધિ હોવા છતાં પણ વસ્તુતાએ તો એ નામ એને લાગુ પડતું નથી. કેમ કે વસ્તુ તો, વસ્તુમાં ભ્રાંતિ નથી. ભ્રાંતિ હતી, એ ભ્રાંતિ છૂટી ગઈ અવસ્થામાં મિથ્યા દર્શન. વસ્તુ તો વસ્તુ છે, તે રહી ગઈ, ભિન્ને ભિન્ન રહી ગઈ. એમાં કોઈને ગ્રહણ ત્યાગ કરવાનો પ્રશ્ન પહેલેથી છે જ નહીં. ત્યાગના કર્તાપણાનું નામ પોતાને નથી, પોતે તો એ નામથી રહિત જ છે. એ વસ્તુથી રહિત છે એમ ન કીધું, એ નામથી પણ રહિત જ છે. એટલે આત્માને કોઈ નામ નથી એમ કહે છે. આત્માને કોઈ નામ નથી, તે નામથી રહી છે, કારણ કે જ્ઞાન સ્વભાવથી પોતે છૂટ્યો નથી. પર છે ભિન્ન એવું જે જ્ઞાન સ્વભાવ, એ જ્ઞાન સ્વભાવ નો ક્યારે પોતે ત્યાગ કર્યો નથી એટલે એને ગ્રહણ કરવાનો પ્રશ્ન થતો નથી. એ જ્ઞાન સ્વભાવમાં પર ભાવને પરદ્રવ્ય નું ગ્રહણ કર્યું નથી માટે એને ત્યાગ કરવાનો સવાલ ઉભો થતો નથી. કેમ કે ત્યાગ હંમેશા ગ્રહણ પૂર્વક હોય છે, ત્યાગ હંમેશા ગ્રહણ પૂર્વક હોય છે. તો વસ્તુતા એ કોઈ પદાર્થ ને કે કોઈ પર ભાવ ને ગ્રહણ કરી શકાતા નથી, વસ્તુતા એ તો આમ છે. માટે મૂળ વસ્તુ ને જોતા કોઈ પર પદાર્થ ના ત્યાગ નો સવાલ જ ઉભો થતો નથી, આમ છે. ઓલા જે ત્યાગ નો મહિમા હોય એ સહન ન કરી શકે, સહન કરી શકતા નથી. અને હંમેશા જેને જેની કિંમત હોય એની કિંમત કાઢી નાખો તો એને ખરાબ લાગે છે, કેમ કે એની ત્યાં શ્રદ્ધા છે. શ્રદ્ધા છે એ આળા કુમડા જેવી છે, આળા કુમડા ને ફોડા ને કોઈ અડે તો એને દર્દ થાય. વિપરીત શ્રદ્ધા આળા કુમડા જેવી છે, સમ્યક શ્રદ્ધા એવી નથી. સમ્યક શ્રદ્ધા ઉપર કોઈ પ્રહાર કરે તો એ જાણે કે બિચારો કરુણા ને પાત્ર છે. શું જાણે? કરુણા ને પાત્ર છે. શું? માટે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે. એવું જે સ્વભાવનું જ્ઞાન, જ્ઞાન સ્વભાવનું જ્ઞાન, તે પોતે જ પ્રત્યાખ્યાન છે. માટે સમ્યક દ્રષ્ટિને અવિરત સમ્યક દ્રષ્ટિ કહેવાતા હોવા છતાં પણ ખરા પ્રત્યાખ્યાન તો એને કરી નાખ્યા, પ્રત્યાખ્યાન થઈ ગયો. જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે એવો અનુભવ કરવો. પ્રત્યાખ્યાનમ જ્ઞાનમ એવ એમ કે છે, પ્રત્યાખ્યાનમ જ્ઞાનમ એવ એવું લીધો છે. જો અનુભવનિયમ એમ અનુભવ કરવા યોગ્ય છે, માને માત્ર વાત ને વિચાર ને વિકલ્પ નહી, એમ અનુભવ કરવા યોગ્ય છે. એનો અનુભવ કરવો એટલા માટે પૂજા કરે છે, ચોખ્ખું કરાવે. સમ્યક દર્શન ની પૂજા એટલા માટે કરાવી છે, સમ્યક દર્શન ની પૂજા એટલા માટે કરાવી છે. એ સમ્યક દર્શન છે એની પૂજા આપણે પૂજાની પુસ્તકમાં છે. સમ્યક જ્ઞાન ની પણ પૂજા છે, સમ્યક ચારિત્ર ની પણ પૂજા છે, રત્નત્રય ની ભિન્ન ભિન્ન પૂજા છે અને સમુચય પૂજા છે. અને એ રત્નત્રય સમ્યક દ્રષ્ટિ માં સિવાય બીજે ક્યાંય નથી. સમ્યક દર્શન, સમ્યક દર્શન વિના ક્યાંય, સમ્યક દ્રષ્ટિ વિના ક્યાંય પ્રાપ્ત થતો નથી. સમ્યક દ્રષ્ટિમાં જ પ્રાપ્ત થાય છે, ત્યાં જ જોવામાં આવે છે, બીજે જોવામાં આવતું નથી. માટે સમજણનો દોષ છે, મતિનો દોષ છે, કેમ કે એકનું સમ્યક દર્શન ક્યાંય પ્રાપ્ત થતું નથી. એને પૂછો સમ્યક દર્શન કહાં પાયા જાતા હૈ, સમ્યક દ્રષ્ટિ મેં સમ્યક દર્શન પાયા જાતા હૈ, એમ જ કે છે. સમ્યક દર્શન ની પૂજા કરો તો એની પૂજા થઈ ગઈ, વગર કીધે થઈ ગઈ, ન કરવી હોય તો પણ થઈ ગઈ, થઈ જાય છે, એમ છે. અભેદ છે સમ્યક દ્રષ્ટિ થી સમ્યક દર્શન. કોઈ જુદું તત્વ નથી, જુદો પદાર્થ નથી, જુદો ભાવ નથી, એનાથી અભેદ છે. જે સમ્યક દર્શન ની પૂજા કરે છે એને સમ્યક દ્રષ્ટિ ની પૂજા થઈ જ જાય છે, એમ છે. દેવગુરુ શાસ્ત્ર સમ્યક દ્રષ્ટિમાં સમાય છે. ક્યાં સમાય છે? સમ્યક દ્રષ્ટિમાં સમાય છે, એવી વાત છે. ગુરુ ક્યાંથી થયા? સંયમનું કારણ શું છે? સમ્યક દર્શન નું નિર્મલત્વ સંયમ નું કારણ છે. સમ્યક સંયમ ઉત્પન્ન ક્યાંથી થયો? પરમાર્થ સંયમ ક્યાંથી ઉત્પન્ન થયો? દંશણ મૂલો ધમ્મ, ચરિત ખલુ ધમ્મો, એ ખરેખર ધર્મ નું મૂળ શું છે? તો કે મૂળ ને કાપી નાખો, અમારે સીધું જોઈએ કે નહીં મળે. મૂળ ને કાપી ને કઈ નહીં મળે, એમ છે. એ બધા બહુ ગહન સૂત્રો છે. અષ્ટપાઉળ માં ભગવાન કુંદકુંદાચાર્ય દેવે એટલા માટે શબ્દ વાપર્યો શું અગ્રેદી શબ્દ વાપર્યો છે, શું અર્ઘ્યતે સમ્યક દર્શન નું પ્રકરણ ઉપાડ્યું ને એને અર્ઘ્યતે એવો શબ્દ વાપર્યો. દંશણ મૂલો ધમ્મો એ સૂત્ર આપ્યું, એ અષ્ટપાવડ માં સૂત્ર આપ્યું, કેમ કે એ દાર્શનિક ગ્રંથ છે. અષ્ટપાવડ છે એ ભગવાન કુનકુંદ સ્વામી નો દાર્શનિક ગ્રંથ છે. એ વખતે શ્વેતાંબર સંપ્રદાયની શરૂઆત થઈ હતી અને એ લોકો ચારિત્ર પાળતા હતા. એમ કેતા જો અમે ચારિત્ર પાળીએ છીએ, અમે કઈ કપડા હજી ગ્રહણ કર્યા નથી, એ લોકો હજી અર્ધફાલક રાખ્યા હતા. દીક્ષા ભિક્ષા લેવા જાય ત્યારે ઝાડને છાલ મીટાડીને જાય, પાછા જંગલમાં આવે ત્યારે નગ્ન થઈ જાય. અત્યારે આ લોકો જે ઉપાશ્રયમાં રહે છે, દિગંબર શ્વેતાંબર જે મકાનમાં રહે છે સાધુઓ, એ વખતના કોઈ સાધુઓ શ્વેતાંબર દિગંબર કોઈ મકાનમાં નહોતા રહેતા, જંગલમાં જ રહેતા. એવી શરૂઆત નહોતી થઈ ત્યાગમાં પણ, એટલી એવી એવી ગડબડ નહોતી શરૂ થઈ. કેમ કે એના માટે બનાવવું પડે ને ઉપાશ્રયનું મકાન, એના માટે બનાવવું પડે કે કોઈ સાધુ આવે તો ક્યાં રાખશું, ગ્રહસ્થી ભેગા તો રહીએ નહીં, ગ્રહસ્થીના ઘરમાં તો સાધુ થઈ રહેવાય નહીં. તો હવે જયારે કોઈ શહેરમાં રહે તો ક્યાં રાખશું એને, એને કઈ રસ્તા વચ્ચે કે ઝાડ નીચે તો કઈ શહેરમાં તો રહેવાય નહીં, તો એના માટે મકાન બનાવવું પડે. એ તો ઉદ્દેશિક થઈ ગયો. હાર નો કોણ ઉદ્દેશિક ન લે, મકાન ઉદ્દેશિક કેવી રીતે વાપરે, વાપરી શકાય નહીં. એ લોકો નહોતા રહેતા, એ જમાનામાં નહોતા રહેતા. તો કુનકુંદાચાર્ય સંમત ન કર્યું કે નહીં, એ ભલે મકાનમાં ન રહીએ, એ ભલે જંગલમાં આવીને નગ્ન રહી જાય, શ્રદ્ધાભ્રષ્ટ કેમ થયા. દંશણ મૂલો ધમ્મો, શ્રદ્ધાભ્રષ્ટ થયા ત્યાંથી વાંધો ઉપાડ્યો, વાંધો ચારિત્ર નો નથી ઉપાડ્યો, શ્રદ્ધા નો વાંધો ઉપાડ્યો એમને. શું લોકો એમ સમજે કે ચારિત્રમાં ભ્રષ્ટ થયા છે, ના પાડી કુનકુંદાચાર્ય કે નહીં એ શ્રદ્ધામાં ભ્રષ્ટ થયા છે. ચારિત્રમાં તો પછી ભ્રષ્ટ થાય છે, પેલા શ્રદ્ધા ભ્રષ્ટ થાય પછી ચારિત્ર ભ્રષ્ટ થાય. એટલે અહીંયા પણ સૂત્ર આપ્યું કે ચરિત્ર ભઠ્ઠા સિજંતી દંશણ ભઠ્ઠા ને સિજંતી. શું એ સૂત્ર આપ્યું ત્યાં એમણે અષ્ટપાવડોમાં કે ચારિત્ર થી ભ્રષ્ટ થયેલો ભૂત છે એને વાંધો હજી નહીં આવે, કેમ કે સમ્યક દર્શન એનું હાજુ છે. અને એવા આપણા મુનિઓ થઈ ગયા, દિગંબર મુનિઓ, ચારિત્ર ભ્રષ્ટ થયા, સમ્યક દર્શન થી ભ્રષ્ટ ન થયા, પાછા એ ચારિત્રમાં આવીને મુક્તિ ને આપણો ઇતિહાસ બોલે છે. માટે શ્રદ્ધા ભ્રષ્ટ ન થવું પહેલી વાત એ છે કે શ્રદ્ધા ભ્રષ્ટ. એટલે સ્વાધ્યાયમાં પણ એ વિષય સમજવાનો છે કે સિદ્ધાંત તૂટે છે ત્યાં મોટો દોષ ઉત્પન્ન થાય છે, ચારિત્ર નો દોષ ગૌણ કરવામાં આવે છે. સિદ્ધાંત તૂટે છે જો એ કોઈ એમ કે મહાવીર સ્વામી ને યશોદા મિત્ર નામની પત્ની હતી, અને કોઈ એમ કે મહાવીર સ્વામી ને કેવળ જ્ઞાન થયા પછી એમણે આહાર દવા મગાવી, બે વાતમાં કઈ વાતનો વાંધો લેવો, દવા મગાવી એનો વાંધો લેવો. કેમ કે ગ્રહસ્થમાં તીર્થંકર હોય એને એક પત્ની હોય કે 96,000 પત્ની હોય એની સાથે સિદ્ધાંત તૂટતો નથી. શાંતિનાથ કુંથુનાથ હરનાથ ને 96,000 રાણીઓ હતી, ત્યાં સિદ્ધાંત નથી તૂટતો. પણ કેવળ જ્ઞાન થયા પછી દવા મગાવે, અરે દીક્ષા લીધા પછી દવા મગાવે, સિદ્ધાંત તૂટી જાય છે ત્યાં. સિદ્ધાંત તૂટ, ચારિત્ર નથી તૂટતું, શ્રદ્ધાનો સિદ્ધાંત ત્યાં તૂટી જાય છે. એ જુદું પાડતા આવડતું કે શ્રદ્ધા ક્યાં તૂટે, શ્રદ્ધાનો દોષ ક્યાં લાગે. પછી બીજો ચારિત્ર નો જ્ઞાન નો દોષ ઈક્ષોક્ષમમાં જશે, શ્રદ્ધાનો દોષ ઈક્ષોક્ષમમાં નથી જતો. એમાં તો શ્રદ્ધા વિપરીત થાય છે ત્યાં, ગ્રહિત બુદ્ધિપૂર્વક જો વિપરીત થાય તો એ ગ્રહિત મિથ્યાત્મા આવી જાય છે, અન્ય મતમાં આવી જાય છે. સિદ્ધાંત એ સમજવાનું છે. માટે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે એમ અનુભવ કરવો, એ ખાલી વિચાર વિકલ્પમાં એ વાત નહીં રાખતા, પોતાના જ્ઞાનની વ્યાપ્તિથી અને વેદનથી, અનુભવ તો વેદનથી થાય છે, વેદનથી અનુભવ કરવો, કે મારું વ્યાપે વ્યાપકપણું મારા જ્ઞાન વેદન સિવાય રાગ વેદનમાં પણ નથી, આકુલતાના વેદનમાં પણ નથી, અને એના વિષયભૂત કોઈ પદાર્થમાં પણ નથી, એમ અનુભવ કરવો ભાવાર્થ છે. કે આત્માને પરભાવના ત્યાગનું કર્તાપણું છે તે નામ માત્ર છે, એ તો ખાલી નામ માત્ર છે, પોતે તો જ્ઞાન સ્વભાવ છે. એમાં કીધી પરભાવને પરદ્રવ્ય પ્રવેશ થયો હતો, ગ્રહણ થયો નહોતો. પરદ્રવ્યને પર જાણ્યું, પરદ્રવ્યને પર તરીકે જાણ્યું, પછી પરભાવનું ગ્રહણ નહીં તે જ ત્યાગ છે. પછી પરભાવનું ગ્રહણ નહીં એમાં તન્મયતા ભાવે ન થાય, પર પર તરીકે જણાય એટલે ભિન્ન છે, ભિન્ન રહી ગયું, એને જ ત્યાગ કહેવામાં આવે છે. એ રીતે સ્થિર થયેલું જ્ઞાન, એવા જ્ઞાનમાં જ્ઞાન ભાવ સ્થિર થયો તે જ પ્રત્યાખ્યાન છે. પ્રત્યાખ્યાન તે જ્ઞાન સિવાય કોઈ બીજો ભાવ નથી. શું કહે છે કે પ્રત્યાખ્યાન એ જ્ઞાનનું બીજું નામ છે, તો આ એ ચારિત્રનું રૂપ છે. એક ગુણ ને અનંત ગુણ નું રૂપ છે ને, એમાં પ્રત્યાખ્યાન છે, એ જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે. એ જ્ઞાન ને ચારિત્ર નું રૂપ છે, જ્ઞાન તો જ્ઞાન છે પણ એનું રૂપ છે ચારિત્ર છે. ચારિત્રમાં સુખ શાંતિ છે માટે એ પણ એનું રૂપ છે. કેટલી જગ્યાએથી નીકળે છે કે જ્ઞાન તે જ પ્રત્યાખ્યાન છે, જ્ઞાન સિવાય બીજો કોઈ ભાવ પ્રત્યાખ્યાન છે. આ રીતે 34મી ગાથામાં ત્યાગનો વિષય હજી તો આ ચાલે છે, જીવનો અધિકાર. પણ જ્ઞાન સ્વભાવી જીવનો નિશ્ચય કરે તો એને પ્રત્યાખ્યાન અને ચારિત્ર શું છે એનો યથાર્થ નિશ્ચય થાય, એમ કહેવું છે.
ભગવાન